SBS રેડિયો.
લેખક તુષાર અંજારિયાએ બાળ સાહિત્યની અનેક રચનાઓ તૈયાર કરી છે, જે બાળકો ગુજરાતી વાંચી ન શકે તેમને માટે બાળવાર્તાઓની MP3 ઓડિયો ફાઇલ્સ તૈયાર કરી છે, ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કરાવી છે. વાત સાહિત્યની હોય, વિજ્ઞાનની હોય કે બસ ભારતીય સંસ્કૃતિની વાતો જાણવાની, તુષારભાઈ હંમેશા એવા પ્રયત્ન કરતા રહ્યા છે જેથી આ બધી વાતો નવી પેઢી સુધી પહોંચાડી શકે. તેમનો એવો જ એક પ્રયત્ન છે તેમની રસપ્રદ પુસ્તક વેદમાં વિજ્ઞાનનું જ્ઞાન. આ પુસ્તક તેઓ ભારતની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક વહેંચે છે. આવો વાત કરીએ લેખક તુષાર અંજારિયા સાથે. તુષારભાઈ, SBS રેડિયોના ગુજરાતી કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે.
નમસ્કાર નીતલબેન અને સૌ શ્રોતા જનોને પણ નમસ્કાર.
તુષારભાઈ, વેદ ઉપનિષદની વાતો બહુ જ અટપટો વિષય છે અને તેમાંય તમે તો યુવાનો સમક્ષ આ વિષય રજૂ કરવા જઈ રહ્યા છો. તમે જે પુસ્તકો સ્કૂલ્સમાં નિઃશુલ્ક ફ્રી ઓફ કોસ્ટ વહેંચી રહ્યા છો તે પુસ્તક વિશે જણાવશો. આ વિષય શા માટે પસંદ કર્યો, તમને તેમાં કઈ રીતે રસ પડ્યો?
એમાં ઇન્ટરેસ્ટિંગ વાત છે કે હું જ્યારે વિદ્યાર્થી હતો ભણતો ત્યારે મને એવું હતું કે આ વેદો ઉપનિષદો આ બધું તો ઠીક હવે કઈ એમાં બહુ વિશ્વાસ પડે નહીં. અને દરેક વખતે આપણે જે ટેવ હોય દરેક વિદ્યાર્થીને એમ કે સાયન્ટિફિક પ્રૂફ શું છે, કઈ છે વૈજ્ઞાનિક પુરાવા, આવું જ આવા સંશયો થયા કરે. પછી ભણી લીધું એ પછીના 3-4 વર્ષ પછી મને એક બુક મળી અને એ બુક તમને કહું કઈ બુક છે, સાયન્સ ઇન વેદાઉસ બાય આચાર્ય VN શાસ્ત્રી, એ ન્યુ દિલ્હીની સર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભાનું આ પુસ્તક છે. અને એમાં બહુ સરસ રીતે લોકોએ વેદોમાં વિજ્ઞાન એટલે સાયન્સ ઇન વેદાઉસ વિશે ઘણું સરસ સમજાવ્યું હતું. એ વખતે તો એ બુક વાંચી લીધી. પછી લગભગ આ બુક વાંચી પછીના 25-26 વર્ષ પછી એક બીજી બુક મળી મને, ધ હોલી વેદાસ બાઈ પંડિત સત્યકામ વિદ્યાલંકર. એ બુકમાં પણ બહુ સુંદર છણાવટ હતી. પણ આ બંને બુક્સ વાંચી એટલે એક બુક મેં કીધું એમ લગભગ 25-26 વર્ષ પહેલા વાંચીને પછી આ બીજી બુક પછી વાંચી ત્યારે મને થયું કે જે વિદ્યાર્થીઓ સામે મને જો આટલા બધા ક્વેશ્ચન થયા હતા તો અત્યારે પણ વિદ્યાર્થીઓને આવા ક્વેશ્ચન થતા હોય કે વેદોમાં વિજ્ઞાન હતું ને બધી વાતો સાંભળીએ છીએ તો પુરાવા શું. એટલે પછી મને થયું કે આ બે બુક્સ મેં વાંચી તો એના પરથી કંઈક સમરી બને એવું લખું, એટલે પછી મેં આ વિષય પસંદ કર્યો.
એટલે તુષારભાઈ, તમારી રિસર્ચ આ બે પુસ્તકો પર આધારિત છે કે બીજા કોઈ સોર્સિસ પણ તમે વાપર્યા છે?
મુખ્ય તો આ બે પુસ્તકો અને પછી આ પુસ્તકોમાંથી જેમ જેમ વાંચતો ગયો એમ એમ પછી મેં વેબસાઇટ પણ રેફર કરી, પછી એક બે તજજ્ઞો જેને કહી શકાય જે આના નિષ્ણાત થઈ શકાય એમની સાથે વાત કરી, અને પછી વિદ્યાર્થીઓને સમજાય એવી ભાષામાં હું પોતે જ એનું ટ્રાન્સલેટ કરું.
આ પુસ્તક અમુક ડેફિનેટ એજ ગ્રુપ માટે તમે લખી છે?
હા, એટલે આ એટલીસ્ટ 12 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓને વધારે સમજ પડે.
વિદેશમાં ઉછરતા જે ભારતીય બાળકો છે એમને માટે પણ વેદોમાં વિજ્ઞાનનું શું કનેક્શન છે તે જાણવું બહુ જ મહત્વનું છે અને તો જ એ લોકો તેમાં રસ આગળ વિકસાવી શકે. તો તેની તમારી પુસ્તકની કોઈ હાઇલાઇટ જણાવી શકશો? કઈ જાતના વિષયો છે અને તમે કઈ રીતની ચર્ચા કરી છે આ પુસ્તકમાં?
જો આ પુસ્તકમાં તમને કહું તો એક તો મેં વિભાગો પાડ્યા છે, જેમ કે એસ્ટ્રોનોમી એટલે ખગોળ વિજ્ઞાન, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ, જ્યોમેટ્રી અને મેડિકલ સાયન્સ. આ 7 કેટેગરીઝમાં એને ડિસ્ટ્રીબ્યુટ કર્યું. પછી આ જે બુક્સ અને મટીરિયલ મારી પાસે હતું એમાંથી ફિઝિક્સને લગતા શ્લોકો હોય એ જુદા તારવ્યા, કેમિસ્ટ્રીના જુદા, એટલે દરેકના વિષયવાર શ્લોકો જુદા તારવ્યા, અને સિમ્પલ એકદમ જ સિમ્પલ લેંગ્વેજમાં મેં લખ્યું. હવે સંસ્કૃતમાં હોય શ્લોકો મૂળ અને એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન થયું હોય. સંસ્કૃત શ્લોક તો ભાગ્યે જ કોઈ સમજાય એટલે મેં સંસ્કૃત શ્લોક ક્યાંય નથી ટાંક્યા, ખાલી એનું ઇંગ્લિશ જ લીધું. હવે ઇંગ્લિશ આ બુક્સમાં અને વેબસાઇટ પર જ્યાંથી પણ લીધા એ અઘરું હતું એટલે એ પણ મેં એકદમ સિમ્પલ લેંગ્વેજમાં લખ્યું, એટલે ઓરિજિનલ ઇંગ્લિશ એમાં એ છે નથી રાખ્યું, મેં મારી રીતે લખ્યું અને પછી એનું ગુજરાતી ટ્રાન્સલેશન કર્યું. એટલે તમને જો ઉદાહરણ આપું તો ગુજરાત પેલા ઇંગ્લિશ વાપુ, તમારા જો કોઈ ત્યાં વિદ્યાર્થીઓ હોય એને ઇંગ્લિશમાં જાણવું હોય તો એસ્ટ્રોનોમી સપોઝ કહું, તેમાં મોશન ઓફ અર્થ, એમાં ઋગ્વેદ નો શ્લોક છે 10.22.14, એ શ્લોક નું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરીએ તો આવું કઈક થાય, ધીસ અર્થ ઇઝ ડિવાઇડ ઓફ હેન્ડ્સ એન્ડ લેગ્સ યેટ ઇટ મૂવ્સ અહેડ, ઓલ ધ ઓબ્જેક્ટ ઓવર ધ અર્થ ઓલ્સો મૂવ વિથ ઇટ, ઇટ મૂવ્સ અરાઉન્ડ ધ સન. જે સંસ્કૃત છે એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન આવું થાય.
એટલે આ વસ્તુ વૈજ્ઞાનિકોએ સાબિત કરી કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, એ વસ્તુ વૈજ્ઞાનિકોએ સાબિત કરી, તે પહેલા ઋગ્વેદના શ્લોકમાં લખાઈ હતી અને તેને તમે અંગ્રેજી ટ્રાન્સલેશનને આધારે ગુજરાતીમાં સમજાવો છો.
હા, અને દરેક વિષય જેમ કે એસ્ટ્રોનોમી છે, પછી ફિઝિક્સ છે, આપણે ફિઝિક્સમાં આપણે એક જો રસ પડે એવું લઈએ તો શિપ્સ, હવે વાહન વટુ એ આપણે ત્યાં પહેલે છે, તુને એરપ્લેન્સ ઉપર આપણે કહીએ કે રામાયણ આપણે સાંભળ્યું છે પુષ્પક વિમાન ને એવું, પણ રામાયણના પહેલાના વખતથી પણ આપણી પાસે જાણકારી હતી. તો એરપ્લેન્સ નું સપોઝ હું લઉં, એ બહુ ટૂંકમાં કહીશ, તો જે શ્લોક છે એ ઋગ્વેદ નો શ્લોક નંબર 2.40.3, એનું સંસ્કૃત છે, એની ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરીએ તો આવું કઈક થાય, ઓ કિંગ એન્ડ લર્નેડ મેન, યુ આર ધ ડુઅર્સ ઓફ ગુડ ઓફ પીપલ એન્ડ યુ ગીવ ધ પીપલ ફોર ધેર બેનિફિટ ધ એરશિપ વિચ ઇઝ વિમાનમ એન્ડ ઇઝ ઇવન વિલ એન્ડ મેઝર્સ અરાઉન્ડ મેઝર્સ આઉટ ધ હોલ રિજિયન ઓફ ધ અર્થ એન્ડ સ્પેસ એન્ડ મૂવ્સ એવરીવેર એન્ડ ઇઝ ડઝ નોટ સ્ટીયર એનીથિંગ વિચ ઇઝ ઇન રિયાલિટી ધ ફોર્મ ઓફ મટીરિયલ્સ હાર્નેસ બાય ધ માઇન્ડ ઇક્વિપ વિથ ફાઇવ આર્ટિફાઇસીસ. એટલે અને અને એનું કહીએ તો કે આ એરપ્લેનની જે આપણે સામાન્ય ટેકનિક છે એ આમાં એમને એક્સપ્લેન કર્યું છે. ગુજરાતીમાં કહીએ તો વિમાન વિશેનો શ્લોક છે એ ઋગ્વેદનો 2.40.3, એને આવું કંઈક ટ્રાન્સલેશન થાય, ઓ રાજા અને વિદ્વાન, તમે લોકોના ભલા માટે કાર્ય કરો છો અને એમના લાભ માટે વિમાન આપો છો જે 7 ચક્રવાળું છે અને સમગ્ર પૃથ્વી અને અવકાશનું માપ લઈ શકે છે, તે ગમે ત્યાં જઈ શકે છે, તે હકીકતમાં તો મનની કરામતનું સર્જન છે. ઋગ્વેદનો શ્લોક છે 1.46.8, તમારી બંને પાસે સમુદ્રના અત્યંત ભારે વહાણો છે જેનાથી સંપત્તિ અને જ્ઞાન તમારી પાસે આવે છે. હવે અહીંયા છે ને એ વહાણનો એક રૂપક તરીકે ઉપયોગ કર્યો છે કે સંપત્તિ અને જ્ઞાન, એટલે તમારે સંપત્તિ તો આવે છે પણ જ્ઞાન, એટલે આપણે જે કહે ને કે વહાણ ભરીને તમે જ્ઞાન મેળવ્યું એ રીતનો અલગ ઉલ્લેખ છે, પણ વહાણ એ શબ્દ આવે છે એટલે પછી માની શકાય કે તે વહાણનું કંઈક હતું ખરું છે. બીજો એક શ્લોક છે એ ઋગ્વેદનો 1.116.5, ઓ રાજા અને વૈજ્ઞાનિક, અગાધ સમુદ્રમાં તમે અસંખ્ય હલેસા વાળા વહાણ મારફતે લોકોને એમના ઘરે પહોંચાડીને ખૂબ જ પરાક્રમી કાર્ય કરો છો. એટલે હલેસા વાળા વહાણ, એટલે એનો પણ આમાં ઉલ્લેખ છે. એટલે આમાં આપણે વિમાનમાં જોયું એમાં 7 ચક્ર અને એનું ઉદાહરણ આપીને ટેકનિક જે બતાવી છે કે ટેકનિકલ હતું, જયારે આમાં આપણે એમ કહી શકાય કે ખાલી એ લોકો વાહનનો ઉલ્લેખ કર્યો છે પણ કઈ રીતે ટેકનિકલ હતું એ નથી.
તુષારભાઈ, બંને દાખલા તમે ઋગ્વેદના શ્લોકમાંથી આપ્યા, શું અન્ય વેદો પર પણ તમે અમુક દાખલા આપ્યા છે તમારી પુસ્તક વેદમાં વિજ્ઞાનનું જ્ઞાન?
હા, હું તમને કહું, ગણિતમાં જોઈએ આપણે તો વિદ્યાર્થીને વધારે રસ પડે, અથર્વેદના શ્લોક નંબર 5.15.1 થી 5.15.11, એમાં લખ્યું છે, જો અમે 1 કે 10, 2 કે 20, 3 કે 30, 4 કે 40, 5 કે 50, 6 કે 60, 7 કે 70, 8 કે 80, 9 કે 90, 10 કે 100, 100 કે 1000 રોગોમાં સપડાયા હોઈએ તો યજ્ઞ કરવામાં ઉપયોગી અને રસદાર ઔષધ, એટલે કે ઔષધ તરીકે વપરાતી વનસ્પતિ આપણે ઔષધ કહીએ, એ ઔષધ અમને અમારું કથળેલું સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે. આ શ્લોક માં જુદા જુદા અંક ની સંખ્યાઓનો ઉલ્લેખ છે, 1, 10, 2, 20, 3, 30. એ જ રીતે તમે જુઓ તો યજુર્વેદ નો એક શ્લોક છે 17.24, એમાં એ લોકોએ 1, 3, 5, 5, 7 એમ કરતા કરતા એકી સંખ્યાઓનો ઉલ્લેખ કર્યો છે અને લખ્યું છે કે આ સંખ્યાઓ મારા ઉપયોગમાં આવે તે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયાઓ વડે ગાણિતિક કોયડા ઉકેલવામાં મદદરૂપ થાય. એટલે એક તો એકી સંખ્યાઓનો ઉલ્લેખ, અને એ તમે જો તો એ વખતે મેથેમેટિક્સ નું જે બેઝિક નોલેજ હતું એનો ઉલ્લેખ કર્યો છે એમાં.
શ્રોતા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ તુષારભાઈ અંજારિયા સાથે. તેમની પુસ્તક વેદમાં વિજ્ઞાનનું જ્ઞાન, એ પુસ્તક વિશે તેઓ થોડી માહિતી આપી રહ્યા છે.
તમને એક સામાન્ય દાખલો આપું, આ રોગ અને દવા વિશે પણ કેવું હતું છે, પણ એક આ જો વધારે રસ પડે એવા એક છે. અથર્વેદ નો શ્લોક 1.3.7 એમાં છે, મૂત્રાશયમાંથી મૂત્રનો ભરાવો દૂર કરવા માટે અત્યારે વપરાય છે એવા કેથેટર તેવા નળાકાર સાધનનો ઉલ્લેખ છે. તેમાં આવી રીતે લખ્યું છે, એમાં જેવી રીતે પાણીનો ભરાવો દૂર કરવા બંધને ખોલવામાં આવે છે એવી રીતે મૂત્ર માર્ગને ખોલવાની પદ્ધતિ છે. હવે એ આખું વિસ્તારથી છે એમાં તો કેવી રીતે છે, પણ આપણે ટૂંકમાં એને એટલું બતાવ્યું કે અથર્વેદનો શ્લોક 1.3.7 તમે જુઓ તો એનું વર્ણન એવું કે છે કે અત્યારે આપણે કેથેટરનો યુઝ કરીએ છીએ એ કેવી રીતે યુઝ કરાય એ બતાવ્યું છે.
અને આ બધી પુસ્તક, આ બધી માહિતી અંગ્રેજી પુસ્તકોમાં છપાયેલી હતી, આપે એને ગુજરાતીમાં અનુવાદ કરી વિદ્યાર્થીઓને સમજાય તે રીતે પુસ્તક પ્રકાશિત કરી છે, વેદમાં વિજ્ઞાનનું જ્ઞાન. તુષારભાઈ, તમારી આ પુસ્તક વિશે આજે અમારી સાથે ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
પણ આભાર બેન, મને સિડનીના સ્ટુડન્ટ સમક્ષ લઈ ગયા માટે થેન્ક યુ. આવજો, નમસ્કાર. sbs.com.au